આ ભેદ સમજી શકે એટલા માટે આટલો ભેદ પાડીને સમજાવે. જે આત્માને સમજતો ન હોય એને બીજો ઉપાય નહીં. એટલે ભેદને વળગવું નહીં પણ અભેદ ઉપર ચાલ્યું જવું એમ. એટલે કે છે કે અમે વ્યવહાર બતાવતા આવીએ છીએ. જે જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, એટલો વ્યવહાર બતાવ્યો. પણ એ વ્યવહાર બતાવીને નિષેધ કરવા માટે છે. એમ કે અજ્ઞાની આત્માને પર્યાયમાં શુભાશુભ ભાવ થાય ખરા, જો વ્યવહાર બતાવ્યો. કઈ સિદ્ધ તો છે નહીં, પરમાત્મા તો નથી. તો કે છે શુભાશુભ ભાવો પર્યાયમાં થાય ખરા, પણ એ તારું સ્વરૂપ નથી, એનો આશ્રય છોડી દે. જો બતાવી નિષેધ કર્યો, બતાવીને નિષેધ કર્યો, જણાવતા જાય નિષેધ કરતા જાય. ભાઈ તુરની દાળ કરી છે એમાં કોકમ છે, કોકમ છે એ વ્યવહાર છે, તુરની દાળ છે નિશ્ચય. હવે કોકમ છે એ વ્યવહાર છે, એને કોકમને બહાર કાઢી નાખવો જોઈએ. કોકમ ખવાય નહીં, એમ ખજૂર આપ્યો ખજૂર, સમજી ગયા? ખજૂર આપે છે પુરીતબેન, માથી લઈ આવ્યા છે ભાઈ. તો ખજૂર છે પણ ઠરિયો છે એ વ્યવહાર છે, એનું જ્ઞાન કરાયું. જોજો આમાં ઠરિયો છે, ઓ ઠરિયા સહિત ન ખવાય. ઠરિયો કાઢી અને ખજૂર પાછો ઘીમાં બોળીને ખાવો, હજમ થઈ જાય. ત્યાં બધામાં વિવેક કરે. કેળું આખું આપ્યું હોય કેળું તો ફટ છાલ ઉતારી નાખે. છાલ છે એ વ્યવહાર છે, એ સંયોગ છે, તો એનો નિષેધ કરી અને માવો છે એ ખવાય, સમજી ગયા? એમ મગફળી આપી હોય તો ફોતનું કાઢી નખાય અને એનો દાણો હોય એ ખવાય. એમાં એમાં વ્યવહારને જાણીને વ્યવહારનો નિષેધ બધાય કરે છે, બધાય કરે છે. અને બહેનો તો રોજ નિષેધ કરે વ્યવહારનો. કપડું મેલવું હોય, કપડું મેલવું હોય, મેલનું જ્ઞાન કરે. પણ મેલનું જ્ઞાન રાખવા માટે, કાઢવા માટે? કાઢવા માટે. તો એનો અર્થ વ્યવહાર જાણી એનો નિષેધ કર્યો. આમાં આમાં કર્યું નહીં. જેમ ઓલું કપડું મેલું ને, એમાં અધ્યોષાન થી આત્મા મલિન પર્યાયમાં થાય છે. એ મલિન ભાવ મારો નથી, હું તો પવિત્ર પરમાત્મા છું. એમ આમાં પણ જ્ઞાન જળ દ્વારા ધોબીની માફક ધોવું જોઈએ તો આત્મા શુદ્ધ થઈ જાય, શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ શકે છે. ખરેખર તો આ કળથી જો ને તો સેલામાં સેલો આ છે, કળથી છે. આમાં બળ કામ આવે એવું નથી. હા, અને આમાં ભણતરની જરૂર નહીં. કોઈ માગધી ભાષા, સંસ્કૃત ભાષા, નય દીક્ષે પ્રમાણ કાંઈ જરૂર નહીં. હું જ્ઞાનમય આત્મા છું, જાણવું દેખવું મારો સ્વભાવ છે, કરવું એ મારો સ્વભાવ નથી. પછી જાણવું દેખવું કોને? કે આત્માને જાણવું, આત્માને દેખવું, એમાં ઠરવું એ મારો સ્વભાવ છે. બસ આટલું આવડી જાય તો સહેલું છે, કઈ અઘરું તો નથી. હો, કરી શકાય છે એમાં કઈ, એમાં કઈ. એ તો જાજા લાકડા હોય ને એને બહુ વિસ્તારથી સમજવું જોઈએ. જાજા લાકડા ન હોય તો જલ્દી સમજી શકે. કોરી પાટી હોય તો સમજી શકે. આ કુમુદભાઈ એમ જ ના, કઈ નઈ, આ બેસી જાય એમાં કઈ. પોતાના ઘરની વાત છે ને, પોતાના ઘરની વાત. હા, નીકળી જાય, બધું નીકળી જાય. થઈ ગયો ટાઈમ. લ્યો કે ચારે બાજુથી મનને સંકેલી અને આત્મા શુદ્ધાત્મા એક કેન્દ્ર સ્થાને છે, એના ઉપર મનને જયારે કેન્દ્રિત કરે ત્યારે આત્માનું સ્વરૂપ સમજાયું છે. અનંત કાળથી આત્માનું સ્વરૂપ આત્માએ સમજ્યો જ નથી અને ખરેખર સમજવાની દરકાર પણ કરી નથી. ભાઈ મહારાજ, સમજવાનું જે છે એ રહી ગયું અને નહીં સમજવાનું સમજીને દુખી થયો. નહીં સમજવાનું સમજો અને દુખીને દારિયા થઈ ગયો. એમાં કઈ સુખની પ્રાપ્તિ છે નહીં. જે સમજવાનું છે એ તો પોતાના આત્માનું સ્વરૂપ સમજવાનું છે, પોતાની પાસે છે, મોજૂદ છે, ક્યાંય બહાર નથી, પોતાની પાસે છે શુદ્ધાત્મા. એ શુદ્ધાત્માનું સ્વરૂપ સમજવું હોય તો એને બધે જગ્યાએથી મનને સંકેલવું પડશે, ચિત્તની એકાગ્રતા કરવી પડશે. અનુભવ તો પછી, પણ મન દ્વારા સંશોધન, પેલા મન સંશોધન કરે છે. મન છે ને એ સંશોધક દ્રષ્ટિ છે. મનમાં કોઈ પણ બહારના તમે વિષયોમાં લ્યો તો તમારું મન જ કામ કરે, શોધી કાઢે રસ્તો. રસ્તો કોણ કહે છે? મન. આ પાંચ ઇન્દ્રિય નહીં, પણ અહીંયા એક મન છે, વિચારક, જેને વિચાર કરવાની શક્તિ કહેવાય, એને મન કહેવાય. ઈ મન બધો રસ્તો ગોતે છે. એમ આ આત્મા શુદ્ધાત્મા છે, એનું સ્વરૂપ શું છે? એનું સંશોધન મન દ્વારા પહેલા થાય છે, અનુભવ પહેલા. અનુભવ તો મન દ્વારા થતો નથી, પછી મન છૂટી જાય છે, પણ મન દ્વારા નિર્ણય થાય છે કે મારું સ્વરૂપ આવું છે. હવે એ સ્વરૂપ સમજવા માટે એને મનને એક કેન્દ્ર સ્થાન પોતાનું આત્મા છે એમાં કેન્દ્રિત કરવું જોઈએ. જે મન ચારે બાજુ ભટકે છે એને બદલે મારે આ ભાવમાં મારા આત્માના સ્વરૂપને સમજવું છે. બસ, મારે જોતું નથી કાંઈ, મારે કોઈ ચીજ વસ્તુ જોતી નથી, મારે તો મારો સ્વભાવ શુદ્ધ આત્મા હું કોણ છું એ સમજવું છે. હું કોણ છું, બસ એટલું જ. તમે એટલું જ વિચાર કરો કે હું કોણ છું, એટલું આ ભાવ મારે સમજવું છે. બસ બેડો પાર, બેડો પાર, એટલું બસ છે. હું કોણ છું ને એ સમજવું છે. હું કોણ છું? કે હું ઝવેરચંદભાઈ છું કે ના, હું મનુષ્ય છું કે ના, હું રાગી દ્વેષી છું કે ના, હું મિથ્યા દ્રષ્ટિ છું તો કે ના, હું અજ્ઞાની છું કે ના. આ બધા તો પરિણામ છે. તો હું કોણ છું ને હું શું છે, મારું શું સ્વરૂપ? હા, તો એ હું એ શોધવા બેસે તો એને મળી જાય, મળી જાય. અને એ જ શોધ કરવા જેવી છે. અને એમાં એક પૈસાનું ખર્ચ નથી, પરાધીનતા નથી, પાછી પરાધીનતા નથી. એમાં સ્વાધીન તમે બેઠા બેઠા તમારા આત્માનું સ્વરૂપ શોધો, વિચારો, ચિંતન કરો. પણ તમારું કેન્દ્ર સ્થાન આત્મા હોવું જોઈએ, તો તમારું જ્ઞાન ના ઉપયોગ મન કેન્દ્રિત થશે. પણ પેલા એ કેન્દ્રિત થતું નથી, એમાં વિશ્વાસ લાવવો પડે કે મારા આત્માના સ્વરૂપને હું જાણું તો આ સર્વ પ્રકારના આકુળતામય દુઃખથી નિવૃત્તિ મને થઈ જશે અને શાશ્વત શાશ્વત સુખની પ્રાપ્તિ મને થશે. હું મારા સુખ માટે સંશોધન કરું છું. સંસારમાં એ વેપાર રોજગારનું સંશોધન કરે છે શા માટે? સુખ માટે. હેતુ તો એ છે ને, પ્રત્યેક જીવ સુખને ચાહે છે. સવારથી સાંજ સુધી જે કંઈ ક્રિયા કરે છે એ સુખને માટે કરે છે, બરાબર છે? હવે એમાં કંઈ સુખ તો મળ્યું નહીં, થાયકો. હવે સુખ આત્મામાં છે તો એ આત્માનું સંશોધન કરે જીવ. અને જો એનું મનનું કેન્દ્ર સ્થાન આત્મા બનાવે, કેન્દ્રિત કરીએ, મનને કેન્દ્રિત કરે, એકાગ્ર, તો એને શુદ્ધ આત્માનું સ્વરૂપ સમજાય એવું છે. આપણે અત્યારે એવા તબક્કામાં પ્રવેશ થયા છે. આપણો આ અલિંગ્રહણના ત્રણ બોલ છેલ્લા છે, એ એવા તબક્કો છે કે જે આત્મા તરફ જ તમારા ઉપયોગને લઈ જાય, મનને ક્યાંય ભમવા ન દે એવું એક આ કેન્દ્ર સ્થાન છે. અને સિદ્ધ પરમાત્મા સાદી અનંતકાળ પોતાના ઉપયોગને એમાં જ ટકાવી રાખે છે, ક્યાંય ઉપયોગ બહાર ભટકતો નથી. લોકાલોકને જાણે છે એમ કે હું તે વ્યવહાર છે. લોકાલોક તો એના જ્ઞાનની સ્વચ્છતામાં જણાઈ જાય છે, પ્રતિભાસ થાય છે, દર્પણમાં જેમ જણાય છે એમ. બાકી એનો ઉપયોગ તો આત્મામાં લીન છે, એ તો આત્માને જાણે દેખે છે, અનુભવે છે. એને લોકાલોકની હારી ક્યાં સંબંધ છે? કાંઈ સંબંધ નથી. માટે જરા આપણે એવા તબક્કામાં અત્યારે પ્રવેશ કર્યો છે આ વિષયમાં કે થોડુંક મનની એકાગ્રતા દ્વારા સમજાય તો વધુ મજા આવશે. ગુણભેદ હોવા છતાં આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. પ્રવચનસાર શાસ્ત્ર ગાથા 172 અલિંગ્રહણના 20 બોલ, એના ઉપર પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન, એમાં 18મો બોલ ચાલે છે. ગુણભેદ હોવા છતાં આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, મથાળ છે. અહીં 18મા બોલમાં વ્યવહાર સાબિત કરીને નિષેધ કરાવેલ છે. વ્યવહાર સાબિત કરીને નિષેધ કરાવેલ છે એટલે હું કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, એવા ગુણભેદ છે ખરા, ગુણભેદ છે ખરા, પણ એક એક ગુણનું તું લક્ષ છોડી દે. એક એક ગુણને તું જાણવા જાય તો અનંત કાળ થશે ને, તો નહીં ખૂટશે નહીં. એટલા એક આત્મામાં ગુણો છે, એક આત્મામાં એટલા ગુણો છે કે એ ખૂટશે નહીં. કાળના અનંત સમય કરતા અનંત ગુણા, આકાશના અનંત પ્રદેશ કરતા અનંત ગુણા એક જીવમાં ગુણો છે. હવે એક એક ગુણનો તમે વિચાર કરો તો આ જિંદગી તો શું, પણ તમે ભવો ભવ વિચાર કરો તો એનો પાર નહીં આવી શકે. પણ જો એક ગુણ ઉપરથી, ભેદ ઉપરથી લક્ષ છોડી અને ગુણી ઉપર જ્યાં ગયો ઉપયોગ, ત્યાં આખો એ ઉપયોગમાં અનંત ગુણાત્મક આખો આત્મા એક સમયમાં જાણવામાં આવી જાય છે. સમય એક જ લાગે, આખી વસ્તુ જણાઈ જાય. હવે તમે દાખલા તરીકે લાડુ ખાવા બેઠા તો લાડુ ખાતા ખાતા તમે વિચાર કરો કે આમાં લોટ છે, આમાં ઘી છે, આમાં એલચી છે, આમાં સાકર છે, આમાં કેસર છે, આમાં આ છે, આમાં આ છે, આ છે, તો તમને લાડવા ખાવાનો સ્વાદ નહીં આવે. પેલા તમે વિચારો ખાતા પેલા કે આ લાડવામાં શું છે, એની છૂટ છે. પણ જયારે લાડવો બટું મોઢામાં મૂકો ત્યારે બધા વિચાર વિલય પામી જાય છે કે ભૂખ લાગી છે, અટાણે વિચાર કરવાનો ન હોય, અટાણે તો આહાર નો ટાઈમ છે, અત્યારે તો આહાર કરવો છે મારે. એમાં અટાણે વિચાર લાડવાનો ન હોય, લાડવો શેનો છે કે નહીં પેલા પૂછી લીધું, પેલા પૂછી લીધું કે આ શું ચીજ છે, કે ભાઈ આ અડદિયો છે, આ ફલાણું છે, બસ પૂછી લીધું. પછી જ્યાં જમવા બેઠો, જમતા એમ તો પૂછે નહીં કઈ, હા તો સ્વાદ જ ના આવે. હા એટલે એમ કે છે કે પેલા ગુણભેદ નો વિચાર કરીને નિર્ણય કર, પછી ગુણભેદ ને છોડીને એકલો ગુણી આત્મા. એમ જ્ઞાન દર્શન ચારિત્ર સ્વચ્છત્વ વિભુત્વ વગેરે અનંત ગુણો આત્મામાં છે, આવા ગુણભેદ છે જ નહીં એમ કોઈ માને તો તેની વ્યવહાર શ્રદ્ધાના પણ ઠેકાણા નથી. તો વ્યવહાર ખોટો, એનો વ્યવહાર એ ખોટો, અને વ્યવહાર ને વળગે તો નિશ્ચય ખોટો, તો નિશ્ચય આત્મા ના આવે. આ તો અદભુત વાત બહાર આવી ગઈ છે, અદભુત. આની કિંમત ન થાય. આ તો જેમ જેમ તમે આમાં ઊંડા ઉતરશો ને એમ તમને આમાં મજા આવશે. આવા ગુણભેદ છે નહીં એમ કોઈ માને તો તેની વ્યવહાર શ્રદ્ધામાં પણ ઠેકાણા નથી. એક ગુણ તે બીજો ગુણ નથી એમ ગુણભેદ છે, છતાં તેમાં જીવ અટકે, એક એક ગુણમાં અટકી જાય તો ધર્મ થતો નથી. ગુણભેદમાં આત્મા એકાકાર થાય તો આત્માનું એકપણું ભેદ રહેતું નથી. એક ગુણમાં એકાકાર થઈ જાય દ્રષ્ટિ તો બીજા ગુણોમાં એકાકાર નથી શકે. આત્મા ત્રિકાળી ગુણનો પિંડ છે, તે સામાન્ય છે, ને દર્શન જ્ઞાન વગેરે ગુણો તે વિશેષ છે. સામાન્ય તે વિશેષને સ્પર્શતું નથી, સામાન્ય તે સામાન્યમાં છે, વિશેષ વિશેષમાં છે, સામાન્યમાં વિશેષ નથી, વિશેષમાં સામાન્ય નથી. સામાન્ય એવો આત્મા વિશેષ એવા જ્ઞાન ગુણને સ્પર્શે તો સામાન્ય ને વિશેષ એક થઈ જાય, બંને પૃથક રહેતા નથી. અનંતા ગુણોના સમરૂપ એકાકાર આત્મા એકલા જ્ઞાન ગુણને સ્પર્શતો નથી. અહીં શુદ્ધ દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે. શરીર નહીં, કર્મ નહીં, વિકાર નહીં, ગુણભેદ નહીં, એવા અભેદ શુદ્ધ દ્રવ્યની દ્રષ્ટિ કરાવવી છે, શ્રદ્ધા કરાવવી છે. શુદ્ધ દ્રવ્ય એકરૂપ છે, તે જો ગુણભેદને સ્પર્શે તો દ્રવ્ય શુદ્ધ રહેતું નથી. ગુણભેદ છે તેનો નિષેધ કરાવે છે. ગુણભેદ બિલકુલ ન હોત તો નિષેધ કરવા પણ રહેત નહીં. જો વ્યવહાર હોત જ નહીં તો વ્યવહાર નહીંના વિષયનો નિષેધ કરવાનો રહે નહીં. વ્યવહાર તો છે. જીવની પર્યાયમાં રાગ દ્વેષ દયા દાન કરુણા કોમળતાના પરિણામ થાય છે, પણ તે આત્મા નથી એમ કરીને નિષેધ કરાવે છે. આત્મા એ નથી, જુદો છે એમ. હોય એનો નિષેધ હોય, ન હોય એનું કઈ નિષેધ ન હોય. છે ખરા પરિણામમાં, એ પરિણામ વિભાવ છે, મારો સ્વભાવ નથી એમ જાણીને એનું લક્ષ છોડાવીને નિષેધ કરાવે છે અને આત્માનું લક્ષ કરાવે છે. ગુણભેદ બિલકુલ ન હોય તો નિષેધ કરવા પણ રહેત નહીં. સામાન્ય તે વિશેષમાં આવી જાય તો સામાન્ય પદાર્થ એકરૂપ રહેતો નથી. માટે અહીં કહ્યું છે કે સામાન્ય સ્વભાવ જ્ઞાન ગુણને સ્પર્શતો નથી. આ જ્ઞાન ગુણ છે ને આ આત્મા જ્ઞાન ગુણનો આધાર છે એવા ભેદના વિકલ્પથી ધર્મ થતો નથી. બોલો, આ જ્ઞાન ગુણ છે ને આત્મા જ્ઞાન ગુણ નો આધાર છે, ધરનાર છે, એવા ભેદના વિકલ્પથી ધર્મ થતો નથી. હવે દયા કરવાથી ધર્મ ક્યાંથી થાય? આત્મામાં અંદરમાં ગુણભેદનો વિચાર કરે તોય એને વિકલ્પ ઉઠે છે અને આત્માનો અનુભવ થતો નથી. પણ આત્મા અખંડ જ્ઞાતા એકાકાર છે તેની શ્રદ્ધા કરવાથી ધર્મ થાય છે. અહીં અલિંગ ગ્રહણનો અર્થ એટલે નહીં, લિંગ એટલે ગુણ, ગ્રહણ એટલે પદાર્થ જ્ઞાન, તે જેને નથી એવો આત્મા છે. એટલે કે આત્મા ગુણ વિશેષથી નહીં સ્પર્શાયેલું એવું શુદ્ધ દ્રવ્ય છે. આ બોલથી જ્ઞાન ગુણ અને જ્ઞાનનો ધરનાર આત્મા ગુણી એવા ગુણ ગુણી ભેદનો નિષેધ કરાવી એકાકાર આત્માની શ્રદ્ધા કરાવે છે. ગુણભેદ રહિત આત્મા તારું સ્વગ્ને છે એમ તું જાણ, એમ આચાર્ય ભગવાન કહે છે. આવી રીતે સ્વગ્નેના શ્રદ્ધા જ્ઞાન કરવા તે ધર્મ છે. હવે 19મો બોલ. તારો નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ સ્પર્શતો નથી એટલે કે અડતો નથી એમ સ્વગ્નેને જાણ. પહેલામાં કહ્યું કે એક એક ગુણભેદને અડતો નથી, હવે શુદ્ધ પર્યાય પ્રગટ થાય એને પણ દ્રવ્ય સામાન્ય છે એ અનિત્ય નાશવાન એવી પર્યાયને અડતો નથી એમ એ વાત કરે છે. એટલે કે પર્યાયનું લક્ષ છોડાવે છે, ઓમાં ગુણભેદનું લક્ષ છોડાયું એક એક ગુણનું, આમાં પર્યાય પ્રગટ થાય. ભલે પ્રગટ તો થયા કરશે પણ એમાં આત્મબુદ્ધિ કરિશ્મા, કેમ કે એ અનિત્ય એક સમયની પર્યાય છે. એમ ઓલો એક ગુણભેદ હતો, એક સમયની પર્યાય, ભલે નિર્મળ શુદ્ધ પર્યાય પણ એમાં તું અધિકતા કરિશ્મા, દ્રવ્યને અધિકતા રાખજે. એમ લિંગ એટલે કે પર્યાય એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ વિશેષ, તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાય વિશેષથી નહીં આલિંગિત એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. નિર્મળ પર્યાયને નહીં અડતો આત્મા શુદ્ધ દ્રવ્ય છે. 18મા બોલમાં અર્થાવબોધ શબ્દ વાપરેલ હતો અને કહ્યું હતું કે ગુણભેદ હોવા છતાં અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી એમ ગુણભેદનો નિષેધ કરાવી અભેદ આત્માની શ્રદ્ધા કરાવી હતી. અહીં એમ કહે છે કે સાધક દશામાં સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાયને અથવા કેવળ જ્ઞાન વખતે કેવળ જ્ઞાનની પૂરી નિર્મળ પર્યાયને આત્મા ચૂંબતો નથી, અડતો નથી, સ્પર્શતો નથી. દ્રવ્ય પર્યાય જેટલું જ નથી એમ કહીને પર્યાય અંશ ઉપરનું લક્ષ છોડાવવું છે અને અંશી દ્રવ્યની શ્રદ્ધા કરાવવી છે. ત્યાં એનું લક્ષ છે પરિણામ ઉપર, એ છોડાવીને સામાન્ય દ્રવ્ય શુદ્ધાત્માને તું જો અને જો અરોકામાં. એમ આત્મા સામાન્ય એકરૂપ છે, તે સમય સમયની પર્યાયમય થઈ જાય તો દ્રવ્ય અને પર્યાય બે ભિન્ન રહેતા નથી. અને પર્યાય જેમ ક્ષણિક છે તેમ દ્રવ્ય પણ ક્ષણિક થઈ જાય, એટલે કે દ્રવ્ય અનાદિ અનંત રહે નહીં. પ્રવાહરૂપે અનાદિના જે વિકારી પરિણામ તે કર્યા છે તેને તો આત્મા કદી અડ્યો નથી, રાગ દ્વેષને તો આત્મા કદી અડી શકતો નથી, કેમ કે એક શુદ્ધ આત્મા છે ને એક અશુદ્ધ પર્યાય છે. એમ કદી સ્પર્શતો નથી, એકરૂપ થયો નથી. અજ્ઞાની ભલે માને કે હું આખો વિકારી થઈ ગયો પરંતુ તેનો આત્મા પણ ઊંધી માન્યતા વખતે દ્રવ્ય દ્રષ્ટિએ તો વિકાર રહિત જ છે, કારણ કે શુદ્ધ દ્રવ્ય જો વિકારમય થઈ જાય તો વિકાર રહિત થવાનો કદી પ્રસંગ બને નહીં. અહીં તો એ વાત જ નથી, અહીં તો વિકારી પર્યાયની તો વાત જ નથી. અજ્ઞાની ભલે માને કે હું રાગી થઈ ગયો, દુઃખી થઈ ગયો, પણ એ દુઃખરૂપ થઈ જાય એવો એનો સ્વભાવ જ નથી. સુખ સ્વભાવી આત્મા પોતાનો સ્વભાવ છોડીને એક સમયની આકુળતા થઈ દુઃખ, તો એ દુઃખમય થઈ જાય આત્મા એમ ત્રણ કાળમાં બનતું નથી. જો દુઃખમય થઈ જાય તો દુઃખની નિવૃત્તિ થઈ શકે નહીં, તો કાયમ દુઃખી જ્યાં કરે જીવ, કોઈ દી સુખી થાય નહીં. માટે એ પર્યાય વિકારી પર્યાયની તો અમે અહીંયા વાત જ કરતા નથી. એ ભલે અજ્ઞાની માને પણ એનો આત્મા તો એ પર્યાય રૂપે ક્રોધ રૂપે થતો જ નથી. એનો આત્મા તો શુદ્ધ છે, જેમ પાણી ઉષ્ણ થયું પણ એનો શીતળ સ્વભાવ છોડતો નથી. ભલે પર્યાયમાં ઉષ્ણતા છે પણ એનો શીતળ સ્વભાવ છૂટતો નથી. એમ પ્રત્યેક આત્મા અજ્ઞાની ભલે હોય, ભલે એનો દુઃખ પર્યાયમાં થાય, પણ એ દુઃખ મય થઈ જાય એમ કોઈ કાળે બનતું નથી. હવે અહીં તો એના કરતા આગળની વાત છે. શુદ્ધ પર્યાય જેને પ્રગટ થઈ જાય એ પણ આત્માને અડતો નથી. અહીં તો એથી પણ આગળ વાત કહેવી છે કે આત્મા જ્ઞાતા દ્રષ્ટા શુદ્ધ સ્વભાવી છે, તેના શ્રદ્ધા જ્ઞાન કરીને જે નિર્મળ પર્યાય પ્રગટે છે તે પર્યાયને પણ આત્મા સ્પર્શતો નથી, આલિંગન કરતો નથી. પરંતુ આત્મા નિત્ય શુદ્ધ દ્રવ્ય છે, આવો તારો જ્ઞેય સ્વભાવ છે. જેવો જ્ઞેય સ્વભાવ છે તેવો જાણ તો સમ્યક દર્શન જ્ઞાન પ્રગટે. આવી અપૂર્વ વાત અનંત કાળે શ્રવણ કરવા મળે છે. યથાર્થ સમજણ કરીને સમ્યક પ્રતીતિ કરે તો ધર્મ થાય, પણ જેને આ વાત સાંભળવા પણ મળી નથી તેને તો ધર્મ ક્યાંથી થાય, ન જ થાય. સત્ય વાત સાંભળવા જ મળતી નથી, જીવોના ભાગ ફૂટી ગયા. હવે એને તો ધર્મ થવાનો કઈ પ્રસંગ નથી, એ તો એમને ભાવ હારી જાય. પ્રશ્ન: દ્રવ્ય પર્યાયને અડતું નથી એમ કહો છો તો શું દ્રવ્ય પર્યાય વિનાનું હશે? ઉત્તર: દ્રવ્ય સામાન્ય નિશ્ચયથી તો પર્યાય વિનાનું છે. દ્રવ્ય સામાન્ય અને પર્યાય વિશેષ એ બે થઈને આખું દ્રવ્ય થાય તેવો દ્રવ્યનો અર્થ અહીં લેવો નહીં. અહીં શુદ્ધ દ્રવ્યનો અર્થ સામાન્ય સદસ એકરૂપ ત્રિકાળી સ્વભાવ લેવો. દ્રવ્ય તે સામાન્ય છે, પર્યાય તે વિશેષ છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે, અભાવ કહેતા જ જે ત્રિકાળી સ્વભાવ છે તે એક સમયની પર્યાયને અડતો નથી એમ નક્કી થાય છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે, અભાવ કહેતા જ જે ત્રિકાળી સ્વભાવ છે તે એક સમયની પર્યાયને અડતો નથી એમ નક્કી થાય છે. શુદ્ધ સ્વભાવની શુદ્ધ સ્વભાવી દ્રવ્ય તે નિત્ય છે ને નિર્મળ પર્યાય તે એક સમયની અનિત્ય છે. નિત્ય એવું શુદ્ધ દ્રવ્ય, અનિત્ય એવા સમ્યક જ્ઞાનની અથવા કેવળ જ્ઞાનની પર્યાયને નિશ્ચયથી અડે તો દ્રવ્ય નિત્ય રહેતું નથી, અર્થાત દ્રવ્ય ક્ષણિક થવાનો પ્રસંગ આવે છે પણ એમ બનતું નથી. અનિત્ય પર્યાય ઉપરનું લક્ષ છોડ અને નિત્ય દ્રવ્યનું લક્ષ કર. જેમ 18મા બોલમાં કહ્યું હતું કે અભેદ આત્મામાં ભેદનો અભાવ છે તેથી અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, તેમ અહીં નિત્ય જ્ઞાનાનંદ શુદ્ધ સ્વભાવી આત્મા જે ત્રિકાળી છે તે એક સમયની અનિત્ય નિર્મળ પર્યાયને સ્પર્શતો નથી એમ કહી નિર્મળ પર્યાય જે અનિત્ય છે તેના ઉપરનું લક્ષ છોડાવી નિત્ય દ્રવ્ય જે શુદ્ધ એકરૂપ અભેદ પડ્યું છે તેના ઉપર દ્રષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. નિર્મળ પર્યાય જેટલો તારો આત્મા નથી તો ત્રિકાળી શુદ્ધ છો તે ઉપલક્ષ કર તો સમ્યક દર્શન થશે ને નિત્યતા લક્ષે જ નિત્યના લક્ષે જ નિર્મળતા વધી ને પરિપૂર્ણ નિર્મળતા થશે એમ કહેવાનો આશય છે. અહીં અલિંગનનો અર્થ એટલે નહીં લિંગ એટલે પર્યાય, ગ્રહણ એટલે જ્ઞાનની નિર્મળ પર્યાય, તે જેને નથી એટલે કે શુદ્ધ દ્રવ્ય જ્ઞાનની એક સમયની નિર્મળ પર્યાય જેટલું જ નથી પણ નિત્ય સદસ સામાન્ય એકરૂપ છે એમ તું સ્વજ્ઞને જાણ. આવી રીતે સ્વજ્ઞના શ્રદ્ધા જ્ઞાન કરતા કરવા તે ધર્મનું કારણ છે. હવે 20મો બોલ, 19 બોલ પૂરા થયા. શુદ્ધ પર્યાયની અનુભૂતિ તે જ આત્મા છે એમ સ્વજ્ઞેયને તું જાણ. લિંગ એટલે કે પ્રતિભિજ્ઞાનનું કારણ એવું જે ગ્રહણ એટલે કે અર્થાવબોધ સામાન્ય તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત એવો શુદ્ધ પર્યાય છે. અહીંયા શુદ્ધ પર્યાયને હવે આત્મા કહે છે. આત્મા દ્રવ્યથી નહીં આલિંગિત એટલે દ્રવ્ય સામાન્ય છે, વર્તમાન પર્યાયને અડતું નથી એવો શુદ્ધ પર્યાય છે, એવા અર્થની પ્રાપ્તિ થાય છે. સમ્ય જ્ઞાનનો પર્યાય ત્રિકાળી જ્ઞાન ગુણને સ્પર્શતો નથી એમ અહીં કહેવું છે. લિંગ એટલે પ્રતિવિજ્ઞાનનું કારણ, ગ્રહણ એટલે અર્થાવબોધ સામાન્ય એટલે ત્રિકાળી જ્ઞાન ગુણ, પ્રતિવિજ્ઞાન એટલે કે આ તેજ છે એવું જે ભૂત વર્તમાનની સંધિવાળું જ્ઞાન, ભૂતકાળની ને વર્તમાનની સંધિવાળું જે જ્ઞાન કે આ તેજ છે એમ. કે જેમ કે આપણે ગઈકાલે કોઈને જોયા હોય અને આજે જોઈએ તો કે ભાઈ આ ગઈકાલે મેં જોયા હતા એ જ ભાઈ છે, એનું નામ પ્રતિવિજ્ઞાન. જાણેલાનું વર્તમાનમાં જોડરૂપ જ્ઞાન કરું તેનું નામ પ્રતિવિજ્ઞાન કહેવાય, શબ્દ શાસ્ત્રીય છે. ભૂત વર્તમાનની સંધિવાળું જ્ઞાન તે પ્રતિવિજ્ઞાન છે. પૂર્વની સ્મૃતિ, જેમ કે કાલે જયંતિભાઈ કહ્યું કે અજીતભાઈને મેં જોયા હતા એ જ અજીતભાઈ આ છે એમ, એનું નામ પ્રતિવિજ્ઞાન. પૂર્વની સ્મૃતિ અને પ્રત્યક્ષના જોડરૂપ જ્ઞાનને પ્રતિવિજ્ઞાન કહે છે. પૂર્વનું સ્મરણ કે આ મેં ગઈકાલે જોયા હતા અને વર્તમાનમાં પ્રત્યક્ષ તો એ જ છે એમ, એવા પ્રતિવિજ્ઞાનનું કારણ સામાન્ય ત્રિકાળી ગુણ છે. આત્મા તે સામાન્ય ત્રિકાળી ગુણને નહીં સ્પર્શતો એવો શુદ્ધ પર્યાય છે એમ કહેવું છે. સમ્ય જ્ઞાનની પર્યાય જે છે તે શરીરને લીધે નથી, શુભ ભાવને લીધે નથી, તેમજ ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય જે શક્તિરૂપ છે તેને લીધે પણ નથી. જો તે પર્યાય દ્રવ્યને લીધે છે એમ કહો તો પર્યાયનું છેપણું રહેતું નથી, અહેતુક સત્પણું રહેતું નથી. 18મા બોલમાં અહેતુક સત્પણું એટલે કે પર્યાય જે છે એ પોતાથી છે સત, કોઈ નિમિત્તથી નથી, અને જ્ઞાન ગુણની પર્યાય છે જ્ઞાન ગુણથી પણ નથી, કેમ કે સ્વતંત્ર છે પર્યાય. સ્વતંત્ર સત, દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત, સોનું સત, એના ગુણો સત અને એના પરિણામ થાય છે સત છે. એ સોનીથી સોનાનો ઘાટ થતો નથી, તેમી ઘાટની પર્યાય થઈ એ સોનાના કારણે નથી, કેમ કે સોનું તો પહેલેથી મોજૂદ હતું તો એ ઘાટ કેમ ન થયો. માટે ઘાટ થવા કાળે થાય છે, એની પર્યાયનો સ્વકાળો ત્યારે થાય છે, માટે એ સત અને સ્વતંત્ર છે. એ બીજાને સોનીને આધારે તો નહીં પણ સોનાને આધારે નહીં, પર્યાય છે પોતાથી થાય છે બસ. એ પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કારણ સોનું નથી. સોની તો નથી કેમ કે સોની તો પૃથક છે, પણ સોનું પણ એનું કારણ નથી કેમ કે પર્યાય સત સ્વતંત્ર એના સો અવસરે ઉભી થાય છે અને નાશ પણ એના કારણે થાય છે. જો સોનાના કારણે નાશ થતી હોય તો સોનું ભેગું નાશ થઈ જવું જોઈએ, તો સોનું તો એવું ને એવું છે નાશ થતું નથી, પર્યાય નાશ થાય છે. માટે પર્યાય સ્વતંત્ર સત અહેતુ કોઈ એને કારણ નહીં. અહેતુક એટલે અકારણીય, એને કોઈ કારણની જરૂર નથી, તમે કારણ શોધોમાં એને. જો તમે સત ક્યારે કહો, સત પોતાથી હોય બસ, બસ સત એટલે પોતાથી, પોતાથી એમ નહીં. એ તો એનાથી એના કાળે ભાંગે ને એના કાળે થાય બસ. એમાં મફતનો ઘાટ ઉપર જોઈને રાગદેશ કરે બહેનો, અને સોની ઘાટને જોવે જ નહીં, એને રાગદેશ થાય નહીં, એ સોનું જોવે, એ ઘાટને જોવે નહીં.
દ્રવ્ય ગુણ ને પર્યાય ત્રણેય એક ક્ષેત્ર વગર છે,
બેસાડવા જેવી છે તો એ જ્ઞાતા થઈ જાય,
પોતાનું કામ કરી જાય, આટલું જેવો બેસી
જાય બસ. કે પ્રત્યેક પર્યાયો પદાર્થની સ્વયં સિદ્ધ થયા જ કરે છે. મારા કારણે આ રોટલી થતી નથી, મારા કારણે આ વહીવટ ચાલતો નથી, મારા કારણે કપડા ધોવાતા નથી, મારા કારણે આ શાક સુધારાતું નથી. એ શાક સુધારવાની એની પર્યાય કટકા થવાનો કાળ છે તો થઈ છે. આ કાચની બૈણી મારા હાથે તૂટી નથી, તૂટવાનો કાળ હતો, તૂટી છે એમ હું જાણું. બસ એમ કઈ પણ નુકસાન થયું, દુકાન લૂંટાણી, તમે બોલો પછીમાં મિત્ર મજા નહીં આવે. દુકાન લૂંટાણી છે તો એ લૂંટવાનો એનો સ્વકાળ છે, એને લૂંટાય છે. જવા કાળ એનો હતો, એને ગઈ વસ્તુ, એનો હું જાણનાર છું. એ સત ફરે એમ નથી, એનો ક્ષેત્રથી ક્ષેત્રાંતર તાકાનો થવાનો કાળ કે ગાસડીનો કાળ હોય, એ ગાસડી જવાની તો જવાની જ છે, કાપડની એ અહીંયા રહી શકતી જ નથી. તો એને કેટલી શાંતિ થઈ જાય છે. એમ કુટુંબ કબીલા દેશ સંબંધી કોઈ યાદી આવે, કોઈ કુટુંબમાં કોઈ એવો બનાવ બને તો એને એકદમ શાંતિ રહે કે પ્રત્યેક પદાર્થના પરિણામ સત અને અહેતુ એના સહકાળે સંયોગ આવે છે અને પાછો સંયોગનો વિયોગ થાય છે. એ મારા કારણે કોઈ આવતા નથી ને મારા કારણે કોઈ ટકતા નથી ને મારા કારણે કોઈ જતા નથી. હું તો માત્ર મારા આત્માને જાણતા જાણતા આ જગતની વ્યવસ્થા નાટકને જાણું, જણાઈ જાય છે બસ. બાકી એમાં કાંઈ મારો અધિકાર નથી, ફેરવવાનો રાખવાનો મારો અધિકાર નથી. સમ્ય જ્ઞાનની પર્યાય જે છે તે શરીરને લીધે નથી, શુભ ભાવને લીધે નથી, તેમજ ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય જે શક્તિરૂપ છે તેને લીધે પણ નથી. જો તે પર્યાય દ્રવ્યને લીધે છે એમ કહો તો પર્યાયનું છેપણું એટલે સતપણું રહેતું નથી, અહેતુક સતપણું રહેતું નથી. પર્યાય છે એમ જ્યાં કહ્યો તો છે તો એનાથી છે, કોઈથી નથી, કોઈથી દ્રવ્યથી નહીં, ગુણથી નહીં ને નિમિત્તથી પણ નહીં. બસ પછી તો નિમિત્ત ક્યાંથી હોય? જો દ્રવ્યથી ન હોય, દ્રવ્યથી ન હોય તો પછી નિમિત્તથી તો હોય ક્યાં? બરાબર. તો પછી નિમિત્તથી કઈ થાય છે એ વાત ખોટી છે. હાવ વેમ ખોટો વેમ છે, ભ્રમણા છે. નિમિત્તથી કઈ કાર્ય થતું નથી. કાર્ય થાય ત્યારે એને યોગ્ય નિમિત્ત હોય અને આનાથી થયું એમ વ્યવહારે કહેવાય, વ્યવહારે કથન માત્ર. પણ એમાં માલ નથી કઈ, એમાં કઈ વાતમાં માલ નથી. આ રૂમાલ અહીંથી અહીંયા આવ્યો, હવે એના કાર્ય એના કારણે તો થયું. શું તો જેનું નિમિત્ત હોય, જેને ઈચ્છા થઈ અહીંથી ઉપાડવાની, તો ઈચ્છાવાળા જીવને નિમિત્ત કહેવાય. ઈચ્છાવાળા જીવને નિમિત્ત કહેવાય, બીજાને નિમિત્ત ન કહેવાય. અને એ પણ અજ્ઞાનીને નિમિત્ત કહેવાય. અને જ્ઞાની તો એ ઈચ્છાનો એ કરતા નથી ને આનો એ કરતા નથી, એ તો એ જ્ઞાતા જ રહે છે, એ તો જ્ઞાતા જ રહે છે. નિમિત્તપણું પણ અજ્ઞાની લાગુ પડે, જ્ઞાની નિમિત્ત નથી, જ્ઞાની તો એનો જ્ઞાતા છે. અથવા એને કેવું હોય તો નિમિત્ત માત્ર, એમ નિમિત્ત નહીં પણ નિમિત્ત માત્ર, બસ એટલું જ, એવો શબ્દ આવે. 18મા બોલમાં કહ્યું હતું કે આત્મદ્રવ્ય સામાન્ય અભેદ છે, તે ગુણભેદ વિશેષને સ્પર્શતું નથી. 19મા બોલમાં કહ્યું હતું કે આત્મદ્રવ્ય સામાન્ય તે પર્યાયના ભેદ વિશેષને સ્પર્શતું નથી. 20મા બોલમાં એનાથી ઝીણી વાત છે. સાધક દશામાં જે સમ્ય જ્ઞાનની પર્યાય છે અથવા મોક્ષમાં કેવળ જ્ઞાનની જે પર્યાય છે તે વિશેષ છે. તે વિશેષ શુભ ભાવ અથવા શરીરના આધારે તો નથી જ, પણ તે ત્રિકાળી જ્ઞાન ગુણ સામાન્ય એક રૂપ છે તેને લીધે પણ નથી. શુદ્ધ પર્યાય જે વિશેષ છે તે સામાન્યના આધારે પ્રગટે એમ માનવામાં આવે તો વિશેષ જે નિરપેક્ષ તત્વ છે તેની સ્વાધીનતા રહેતી નથી, પરાધીન થઈ જાય છે. ને અનિત્ય સત શુદ્ધ પર્યાય જે છે તે છે નો અભાવ થઈ જાય છે. માટે શુદ્ધ પર્યાય જે છે તે ધ્રુવ સામાન્યને અડતી નથી, સ્પર્શતી નથી, ચૂમતી નથી. સ્વતંત્ર અનુભવની પર્યાય સામાન્ય દ્રવ્યને અડતી નથી. કેમ? કે પર્યાય દ્રવ્યને નિશ્ચયથી અડે તો બંને એક થઈ જાય, માટે અડતી નથી, એકમેક નથી થતું, જુદા જુદા દિવસ. અહીં કોઈ પ્રશ્ન કરે કે શુદ્ધ પર્યાય છે એમ કહીને પર્યાયનો આશ્રય તો કરાવવો નથી ને? ઉત્તર, ના, પર્યાયનો આશ્રય કરાવવો નથી. નિર્વિકારી પર્યાય જે વિશેષ છે તે સામાન્યને આધારે નથી. ગુણભેદનો હવે ઓગણીમાં બોલ. પ્રવર્તન સારજી શાસ્ત્ર ગાથા 172 કોલિંગ ગ્રહણના 20 બોલ, એના ઉપર પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન. 18 બોલ પૂરા થયા, 19મો બોલ કહે છે. તારો નિત્ય આત્મા અનિત્ય નિર્મળ પર્યાયને પણ સ્પર્શતો નથી એમ સ્વગ્રહને જાણ, મથાવું છે. લિંગ એટલે કે પર્યાય, એવું જે ગ્રહણ એટલે કે અર્થાવ બોધ વિશેષ, તે જેને નથી તે અલિંગ ગ્રહણ છે. આ રીતે આત્મા પર્યાયના ભેદને નહીં આલિંગિત, એવું શુદ્ધ દ્રવ્ય છે એવા અર્થની પ્રાપ્તિ થાય છે. ટૂંકાણમાં કહ્યું હોય એનો વિસ્તાર, નિર્મળ પર્યાયને નહીં અડતો એટલે સમ્યક દર્શનના ચારિત્રના વિતરાગી પરિણામ જે પ્રગટ થાય એને પણ ત્રિકાળી દ્રવ્ય જે છે સ્વભાવ એ ક્ષણિક પર્યાયને અડતી નથી. આત્મા શુદ્ધ દ્રવ્ય છે. 18મા બોલમાં અર્થાવ બોધ શબ્દ વાપરેલ હતો અને કહ્યું હતું કે ગુણભેદ હોવા છતાં અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી, એમ ગુણભેદનો નિષેધ કરાવી અભેદ આત્માની શ્રદ્ધા કરાવી હતી. અહીં એમ કહે છે કે સાધક દશામાં સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય એને, અથવા કેવળ જ્ઞાન વખતે કેવળ જ્ઞાનની પૂરી નિર્મળ પર્યાયને આત્મા ચૂંબતો નથી, અડતો નથી, સ્પર્શતો નથી. દ્રવ્ય છે તે પર્યાયને અડતી નથી. દ્રવ્ય એટલે સોનું અને એનો ઘાટ થાય એની પર્યાય. આ સાવ સાદી ભાષા. દ્રવ્ય કોને કહેવાય? કે સોનું નામનો જે પદાર્થ છે એને દ્રવ્ય કહેવાય, અને એની અવસ્થાથી ઘાટ એની પર્યાય કહેવાય. એ સોનું દ્રવ્ય એના ઘાટને અડતું નથી, એટલે બીજાને આ વાત એવી લાગે કે કાંઈક મેડ થઈ ગયા છે. સોની સોનાને સોની તો અડતો નથી, સોનાનો હાથ સોનીનો હાથ તો એને અડતો જ નથી, પણ એની જે અવસ્થા પ્રગટ થઈ એના દ્રવ્યને અડતી નથી. અડતી નથી એટલે જો અડે તો એક થઈ જાય. હવે એક જો થઈ જાય, એકમેક થઈ જાય, દ્રવ્ય અને દ્રવ્યના પરિણામ સર્વથા એકમેક એકરૂપ થઈ જાય તો પર્યાયનો નાશ થતા, અવસ્થાનો નાશ થતા સોનાનો નાશ થાય. તો કોઈ બેનને વિકલ્પ ના આવે કે આ સોનું ભંગાવીને બીજો દાગીનો કરાવો છો, કોઈ દી નામ જ ન લે. પણ એ નામ એટલા માટે લે છે કે એ ઘાટ ભાંગી નાખવામાં આવવા છતાં પણ બીજો ઘાટ થાય છે, છતાં સોનું કાયમ રહે છે. એ એમ બતાવે છે કે પૂર્વ અવસ્થા જે ગઈ, વ્યય થઈ ગઈ, એ સોનાને અડી નહોતી. સોનું અને એની અવસ્થા સર્વથા એકરૂપ જો થઈ હોત તો સોનાનો નાશ થાત, પણ અવસ્થા ગઈ, નવી અવસ્થા થઈ તો સોનું રહ્યું. તો સોનું રહ્યું એમ બતાવે છે કે જે ગઈ અવસ્થા એ અને સોનું દ્રવ્ય સર્વથા એકમેક નહોતા. શું ભાઈ જરાક મગજ કસવું પડે એવું છો? આ વિતરાગ વિજ્ઞાન છે, વિજ્ઞાન છે, વિજ્ઞાન પણ ઓલા પુદ્ગલનું વિજ્ઞાન છે, આ વિતરાગ વિજ્ઞાન છે. એટલો ફેર છે.
સોનું ને સોનાનો ઘાટ બે ભેગા હોવા છતાં જુદું જુદું બતાવે,
જુદું જુદું બતાવે છે. એ કોણ બતાવી શકે? એ સર્વજ્ઞ કેવળી ભગવાન સિવાય આ વાત કોઈ કહી શકે નહીં. કોઈની તાકાત નથી કે કોણ કહી શકે કે સોનાની અવસ્થા સોનાને અડતી નથી. એની પાસે લોજિક છે કે જો અડી ગઈ હોત, એકમેક થઈ ગઈ હોત, તો ઘાટનો જયારે નાશ થાય તો સોના દ્રવ્યનો પદાર્થનો નાશ થવો જોઈએ, તો નાસ્તો થયો નથી ને બીજો ઘાટ થયો. સોનું મોજું છે તો નક્કી થાય છે કે પૂર્વેની અવસ્થા જે હતી એ સોનાની અડી જ નહોતી એમ સિદ્ધ થાય છે, અનુભવથી સિદ્ધ થાય. આમાં કઈ આગમની સાક્ષીની જરૂર નથી, જોઈ લેવું. ઘાટને ભાંગી નાખવો, કુવો તો સોનું તો રહેશે જ. તો ઘાટ ભાંગતા ઘાટનો નાશ થયો પણ સોનાનો નાશ ન થયો. તો નક્કી થાય છે કે અવસ્થા અને અવસ્થાવાન, પરિણામ અને પરિણામી દ્રવ્ય બે સત જુદા જુદા છે. બે સત છે, ભગવાને બે સત કહ્યા છે, દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત, પરિણામ સત અને દ્રવ્ય સત છે. સત હોય અહેતુક હોય, પોતાથી હોય, કોઈથી ન હોય. એટલે વિતરાગ વિજ્ઞાન છે આજરા. આ તમે તો જિંદગીમાં કોઈ સાંભળ્યો હોય દ્રવ્ય પર્યાય શું એ ખબર ન હોય, ખબર ન હોય, સાંભળી જ ન હોય, આ વાત ન સાંભળી. નકર છે જિનાગમમાં, આ છે જિનેન્દ્ર ભગવાનના શાસ્ત્રોમાં છે વાત.
બહુ કઠણ
કઠણ પડે એવું છો, સાવ કઠણ પડે એવું.
ખ્યાલમાં આ વસ્તુ
આવે
પણ એના અસલ સ્વભાવથી જોવામાં આવે,
હા બહુ કઠણ પડે, ઘણું કઠણ પડે એવું છે. પણ જો ગળે ઉતરે તો ન્યાલ થઈ જાય, સમજી શકાય એવું છે. આ શાસ્ત્રો લખ્યા છે તો લખતી વખતે એને ખબર હતી કે આવી સૂક્ષ્મ વાત તમે લખીએ છીએ પણ એને સમજનારા ભલે ઓછા પણ હોય હોય ને હોય જ. કોઈ નહીં સમજે એમ માનીને શાસ્ત્રો લખ્યા નથી, સમજશે ભલે થોડા સમજે. સંખ્યા તો હંમેશા ત્રણેય કાળ થોડી હોય પણ સમજનારા તો હોય જ.
અમે 5 વર્ષ પહેલા આ દ્રવ્યની વાત આવે ને મેંઢાની જેમ જોઈ રહ્યા, અમને પણ ખ્યાલ નહીં કે આ શું છે, આમ જોયા કરીએ કે આ દ્રવ્ય એટલે શું.
દ્રવ્ય પર્યાય તો આ રીતે જે પરિણામ વિના તો દ્રવ્ય હોય નહીં.
ખુલાસા નહીં સાંભળેલા એટલે આપણને ખ્યાલ ના આવે,
ખ્યાલ ના આવે. ભાઈ છે ઓળખાણ કરાવું, એ મુંબઈના સોલિસિટર છે એટલે એમનું મગજ તો બહુ ખેડાયેલું હોય. સોલિસિટર નામ કયું એટલે કઈ મારે માત્ર એનું ડાયવર્ટ થાય આત્મા તરફ વળી જાય તો તમારા કરતા એ આગળ નીકળી જાય. કેમ કે ખેડાયેલું તો મગજ છે જ, ખેડાયેલું તો છે જ, ક્ષોભશ્રમ તો છે ઉગાર, એને માત્ર વિષય બદલાવાનો છે. જે વિષય બીજા તરફ એનો જાય છે ઉપયોગ એ આત્મા તરફ આવે એમાં શું. અને પોતાના ઘરની વાત છે, આ તો પાર્કિંગ વાત નથી. આપણું ઘર શું છે એ તપાસવાનું છે. સર્વજ્ઞ ભગવાન એમ કહે છે કે તું બીજાની સામે જોમાં તું તારા સ્વભાવની સામે જો, તું તારા આત્માનું એક વખત જ્ઞાન કર તો ન્યાલ થઈ જશ. નિર્મળ પર્યાયને નહીં અડતો આત્મા શુદ્ધ દ્રવ્ય છે. 18મા બોલમાં અર્થાવબોધ શબ્દ વાપરેલ હતો અને કહ્યું હતું કે ગુણભેદ હોવા છતાં અભેદ આત્મા ગુણભેદને સ્પર્શતો નથી. સોનું છે એ અભેદ છે, એ એના પીળાશ અને ચિકાશ એવા જે ગુણો છે એને અડતું નથી. અડતું નથી એટલે એક ગુણ રૂપે આખું સોનું નથી જાય. એક ગુણ ગુણ રૂપે છે, બીજો ગુણ બીજા ગુણ રૂપે છે, પણ આખું સોનું એક ગુણ રૂપ ન થાય. કેમ કે અનંત ગુણનો પિંડ એને સોનું કહેવાય. એમ આત્મામાં જ્ઞાન દર્શન એવા ગુણો છે, જુદા જુદા ગુણો છે, એના લક્ષણ જુદા જુદા છે, છતાં એક ગુણ ને એ દ્રવ્ય અડતું નથી. એટલે કે એ ગુણ રૂપ નથી થતું, એ ગુણી રહે છે કાયમ. અભેદ સમજાવવા માટે ભેદ કરાય કે આત્મા ન સમજતો એને કહેવાય કે આત્મા એટલે શું, કે જેનામાં જ્ઞાન હોય તે આત્મા, દર્શન હોય તે આત્મા, જેમાં ચારિત્ર હોય તે આત્મા, જેમાં સુખ નામનો ગુણ હોય તે આત્મા. એમ એને સમજાવવા માટે ગુણભેદ કહેવાય પણ વસ્તુ તો આખું અભેદ છે. એમ
એટલે ગુણી કહેવામાં અનંત ગુણનો સમૂહ, એમ
સમૂહ અનંત ગુણનો સમૂહ, એકરૂપ એને ગુણી કહેવાય. અને એક એક ગુણ સમજાવવા માટે ભેદ કરવામાં આવે. ગમે એટલો ભેદ કરો તો વાંધો અભેદ વસ્તુ છે. સોનું પડ્યું હોય તો કોકને સમજાય પીળું તે સોનું, તો પીળા પણ અહીંયાથી છૂટીને બહાર નીકળી જાય. એ તો ખાલી સમજાવવા માટે એને ભેદ કર્યો, એના દ્વારા જગતના જેવો સોનાને સમજી શકે. અહીં એમ કહે છે કે સાધક દશામાં સમ્યક જ્ઞાનની નિર્મળ પર્યાયને અથવા કેવળ જ્ઞાન વખતે કેવળ જ્ઞાનની પૂરી નિર્મળ પર્યાયને જ્યારે પ્રગટ થાય ત્યારે આત્મા ચૂંબતો નથી, અડતો નથી, સ્પર્શતો નથી. આત્મા શરીરને તો અડતો નથી, આઠ કર્મને અડતો નથી, રાગની ક્રોધની પર્યાયને અડતો નથી, પણ નિર્મળ પર્યાય સમ્યક દર્શનાન ચારિત્રની વિતરાગી પર્યાય ધર્મની પર્યાય પ્રગટ થાય, એ ધર્મી ધર્મને અડતો નથી. છે મોહનભાઈ જરા સૂક્ષ્મ પણ સમજવા જેવી, સૂક્ષ્મ સમજવા જેવું છે. થોળમાં શું આવે, થોળમાં સમજવું. પૂતગલની અવસ્થાને શું સમજવું, આ સોનું છે, લોઢા છે, ચાંદી છે, મકાન છે, એ તો અનાધિકાર સમજો છે, એક આત્માનું સ્વરૂપ સમજો નથી, એટલે રખડે છે. દ્રવ્ય પર્યાય જેટલું જ નથી એમ કહીને દ્રવ્ય સ્વભાવ જે છે, સોનું છે, એ એટલા એના પરિણામ માત્ર એટલું સોનું નથી. સોનું તો જુદું છે, આખું કિંમત સોનાની છે, એની અવસ્થાની કિંમત નથી. ગ્રાહક અવસ્થાને જુએ છે અને સોની છે એ સોનાને જુએ છે. એક વખત એવો બનાવ બન્યો કે તૈયાર દાગીના લેવા બેન ગયા, તો એક 12 વાળું સોનું હતું અને એક 14 વાળું હતું. તે 14 વાળાનો ઘાટ જરા નબળો અને 12 વાળું સોનું હલકું, પણ ઘાટ બહુ સારો. તે સોની પ્રમાણિક બેન કે આ સોનું ઊંચું છે, પણ તમારું સોનું ભલે અમારે જોતું નથી, અમને તો આ ઘાટ ગમે છે. તો કે ઓલું હલકું છે, ભલે હલકું હોય, મારે તો ઘાટ જોઈએ છે. એટલે એની નજર ઘાટ ઉપર, ઓની નજર સોના ઉપર. પછી બિલ બનાવી દીધું 10,000 અને 500 રૂપિયા ઘડાઈના. અશુભાઈ 10,000 સોનાનું, 500 રૂપિયા ઘડાઈ. પછી કે જયારે તમારે આ દાગીનું વેચવું હોય ત્યારે ખુશીથી આવજો અને હું તમને પૈસા આપી દઈશ, ભાવમાં ફેરફાર હશે તો સમજી લેશું. તો 2-3 મહિના થયા, ઘાટ તો બદલા જ કરે, નવા નવા ઘાટ બનાવે જ ને સોની, તો જ ઘરાગી વધે. તો બેનને થયું કે હવે આપણે આ ઘાટ નવો કરીએ ને આપી આવીએ, ભાવ તો એ પડ્યા છે, આપણને 10,500 રૂપિયા મળી જશે. તો ગયા, આ તમારું બિલ ને આ તમારો દાગીનો, વજન કર્યું બરાબર છે. તો કે પણ તમને રૂપિયા 10,000 મળશે, પણ આમાં બિલમાં 10,500 છે, કે અમને ઘાટની કિંમત નથી, અમને સોનાની કિંમત છે. તમારી